તારીખ 8/3/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 180 181 અને 182 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 65
એક બાજુ એટલે સ્વ સ્વરૂપે સ્વપક્ષે સ્વ સ્વરૂપે અનંત અનંત જ્ઞાન સ્વરૂપી આત્મા છે, એની રુચિ તે મોક્ષનું કારણ છે. એ સિવાયની અન્યથા રુચિ ચાહે શુભરાગની હોય ચાહે જગતના પદાર્થોની હોય, તે ભવભ્રમણનું કારણ છે. અનંત ભવસાગરમાં પરિભ્રમણ કરવાનું એ કારણ છે. તેથી પોતાના શુદ્ધાત્મ સ્વરૂપને ઓળખીને પોતાની અનન્ય રુચિ આત્મરુચિ પૂર્વક ભવભ્રમણ ટાળવા યોગ્ય છે, આત્મામાંથી નીકળે છે. બીજી બાજુ એટલે પરપક્ષે, એક બાજુ એટલે સ્વપક્ષે અને બીજી બાજુ એટલે પરપક્ષે. પરપક્ષે ભળીને સ્વહિત કેમ થાય? પરપક્ષમાં રહીને સ્વહિત થઈ શકે નહીં. ભવભ્રમણમાં એકાંત દુઃખ છે, એ દુઃખ ભ્રમણાએ કરીને રૂચે છે. દુઃખમાં ક્યાં ક્યાં સુખની કલ્પના થતા તેની રુચિ થાય છે. તે જીવને અનંત દુઃખની પરંપરાનું કારણ થાય છે. જો જ્ઞાન અનંત જ્ઞાન સ્વભાવી આત્માને ઓળખે, જ્ઞાન સિંધુ એટલે અનંત અનંત જ્ઞાન જેમાં રહ્યું છે, એવા શુદ્ધાત્મ સ્વરૂપને નિજ સ્વરૂપને ઓળખે, તો જગતની રુચિ થઈ ગયેલી રુચિ પણ ઉડી જાય એવું છે. રુચતા જગતની રુચિ આળ સમયસાર પદ, સમયસાર એટલે શુદ્ધ આત્મા ત્યાં. જો શુદ્ધાત્મા રુચે, ઓળખાય કે અનંત જ્ઞાન ને અનંત સુખ સ્વરૂપ છે, તો એની ઓળખાણ થતાં એની રુચિ ઉત્પન્ન થાય, અને એની રુચિ ઉત્પન્ન થાય તો જગતના તમામ પદાર્થની રુચિ આપોઆપ ઉડી જાય એવું પોતાનું સ્વરૂપ છે. આ વચનમાં તો એવો ધ્વનિ છે કે કોઈ આગ્રહ નથી, જ્યાં રૂચે ત્યાં જા એમ કહી દીધું ને, એટલે કોઈ આગ્રહ નથી. અમે તને એમ પ્રાણે કહેતા નથી કે તું આત્માની રુચિ કર. ફક્ત તને વસ્તુ સ્થિતિ વસ્તુ સ્વરૂપનો નિર્દેશ કરીએ છીએ, આંગળી ચીંધીએ છીએ કે જ્ઞાન સમુદ્ર છે, સુખનો સમુદ્ર છે, તારું સ્વરૂપ છે, એ રૂચે તો ત્યાં જા. આ બાજુ ભવભ્રમણના દુઃખો છે, એ રૂચે તો ત્યાં જા. અમે તો કહીને છેટાડીએ છીએ, તને પરાણે કોઈ આગ્રહ કરતા નથી કે તું આમ જ કર. આ મધ્યસ્થા છે, જ્યાં રૂચે ત્યાં જા, એ કહેવા પાછળ એવો આશય છે, એવો ધ્વનિ નીકળે છે કે અમે તારા ઉપર છોડી દઈએ છીએ. વિવેક પણ તારે કરવાનો છે, પ્રયત્ન પણ તારે કરવાનો છે, પુરુષાર્થ તારે કરવાનો છે, રુચિ તારે કરવાની છે.
બરોબર,
કોઈ પરાણે પ્રીત કરવાનો આ વિષય નથી કે નહીં તું આમ જ કર, આમ જ કર, આમ જ કર, આમ જ કર. એ રીતે કોઈ કાર્યની સિદ્ધિ થાય એવું એવી મધ્યસ્થા પણ આ વચન માંથી નીકળે છે. એમ પણ નથી કહેતા કે તું અમારે શરણે આવ, અમે તારા દુઃખ ટાળી દેશું. તારો શુદ્ધાત્મા સુખ સ્વરૂપ છે, એની રુચિ કરતો સુખી થઈશ, અન્યથા રુચિ કરીશ તો દુઃખી થઈશ. આટલી જ વાત છે. અન્ય મતમાં એવું આવે છે, દરેક ઈશ્વર એના કહેવાતા ઈશ્વર એમ કહે છે, તું અમારા શરણે આવ, તને હું સર્વ દુઃખોથી મુક્ત કરીશ, છોડાવી દઈશ. ગીતામાં એવું વચન આવે છે, શ્રી કૃષ્ણના મુખેથી એવું વચન, એ પ્રકારે રચના છે. માં એકમ શરણમ વ્રજમ, મારા એકના શરણે આવી જાય. અહમ ત્વામ સર્વ પાપે જેવું મોક્ષિષ્યામિ, હું તને બધા પાપથી છોડાવી દઈશ. માસ્ક તો કાંઈ વિચાર જ કરીશ નહીં. આત્મામાં લાગુ પડે કે બીજી કોઈ ચિંતા અને વિચાર કર્યા વિના તું તારા સ્વરૂપના શરણે આવ તો તારી મુક્તિ થઈ જશે. અધ્યાત્મમાં ઉતરી શકાય. પોતે પરમેશ્વર છે ને, આગ્રહ સેવે છે, દુરાગ્રહ સેવે છે, પોતાના અભિપ્રાય નો મતાગ્રહ સેવે છે, એવી વાત આમાં નથી રહેતી. એ પ્રકાર આમાં નથી રહેતો. પ્રશ્ન છે કે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે ને, શાસ્ત્રમાં એવું કથન આવે છે કે આત્માના વિકલ્પ કરે છે એ જીવ આત્માનાની નિર્વિકલ્પ દશામાં આવે છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં તો એ વિષય અનુવાદ કરતા એ સ્વામીચંદભાઈ મથાળું બાંધીને લખ્યું છે કે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાનું વર્ણન એમ કરીને મથાળું બાંધ્યું છે. એવી જે વાત આવે છે કે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે ને, એવી જે વાત આવે છે એનું શું એમ કરીને ઉત્તર, સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થવાય છે તેનો અર્થ સ્વવિકલ્પ થી નિર્વિકલ્પ થવાય છે તેમ નથી. વિકલ્પ સાધન છે, તે વિકલ્પ વડે, વિકલ્પના સાધન વડે નિર્વિકલ્પ થવાય છે એમ ત્યાં કહેવાનો આશય નથી. એટલે વાત છે, દ્વારા શબ્દ લીધો ને, પૂર્વ પર્યાયનું જ્ઞાન કરાવ્યું છે. આમ તો જે કોઈ સંઘની જીવ મન સહિત છે, કેમ કે અસંગનો તો નિર્વિકલ્પ થવાનો અધિકાર નથી, એ પ્રકારની યોગ્યતા અસંગની જીવમાં નથી. મનવાળા સંઘની જીવને વિકલ્પ તો ચાલુ જ છે, એને ક્યારે મનના સંગે વિકલ્પ નથી. પછી સ્પષ્ટ વિકલ્પો, અસ્પષ્ટ વિકલ્પો બીજી વાત છે. કેટલાક વિકલ્પો સ્પષ્ટ હોય છે, કેટલાક મનના વિકલ્પો અસ્પષ્ટ હોય છે, તો પણ મનવાળા પ્રાણીને મન સાથેના જોડાણથી ભાવ મન રૂપ સ્વવિકલ્પ દશા નિરંતર ચાલે છે. પોતાના સર્વ સામાન્ય અનુભવથી આ સૌ કોઈ સમજી શકે એવો વિષય છે. પણ જ્યારે જીવ નિર્વિકલ્પ થાય છે એમ લેવું છે, પણ નિર્વિકલ્પ થતા પહેલા નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થાય છે તે પૂર્વની પર્યાયમાં હું શુદ્ધ છું, હું બુદ્ધ છું, હું જ્ઞાયક છું એવા વિકલ્પો આવે છે. વિકલ્પો સામાન્ય રીતે તો ચાલુ છે, પણ વિકલ્પોનો પ્રકાર કયા કઈ કેવો બદલાયો છે એનું જ્ઞાન કરાયું છે. તે વિકલ્પો પર પદાર્થની ચિંતા વાળા તો હોતા જ નથી, એક અનેક પ્રકારના સંયોગોની સંભાળમાં જેનો ઉપયોગ ગમે છે, આમ કરું આમ કરું આમ કરું આમ કરું આમ કરું આમ કરું, એને તો નિર્વિકલ્પ થવાનો કોઈ અવસર નથી. એ તો નિર્વિકલ્પ દશાથી ઘણી દૂરવર્તી દશા છે. પણ તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવેલો જીવ પણ વ્યવહારને ના વિષય સંબંધિત વિકલ્પ કરે છે, એવા વિકલ્પ પણ નિર્વિકલ્પ દશા થયા પહેલા હોતા નથી. એવા સંસારના કાર્યોના વિકલ્પ તો હોતા નથી, એ કાર્યોની ઉપાધિ સંબંધમાં તો પ્રવર્તન છે ત્યાં સુધી આ નિરુપાધિક એવા આત્મામાં નિર્વિકલ્પ થવાનો પ્રશ્ન રહેતો નથી. પણ આત્માના જે બે પડખા છે એનું નિશ્ચય સ્વરૂપ અને ભેદ અને પર્યાય છે એનું જે વ્યવહાર સ્વરૂપ, એમાં પણ વ્યવહારના વિષયભૂત જે કાંઈ છે પર્યાય અને ભેદો અને નૈમિતિક ભાવો, નિમિત્ત નિમિત્તે નૈમિતિક સંબંધે ઉપજતા જે નૈમિતિક ભાવો, એટલે કે રાગાદી વિકલ્પો અને જ્ઞાનમાં ઉત્પન્ન થતા જ્ઞાકારો, જ્ઞાન વિશેષો બધું આવી જાય છે નૈમિતિક ભાવમાં. ચાલી ગયું ને આપણે, જ્ઞાન વિશેષને પણ જ્ઞાકારને પણ તિરોભૂત કરે છે અને જ્ઞાન સામાન્યનો આવિર્ભાવ કરે છે તેને જ્ઞાન પ્રગટપણે અનુભવમાં આવે છે. 15મી ગાથા
બરોબર,
એ બધા વ્યવહારનો વિષય છે. જે કોઈ નૈમિતિક ભાવો આત્મામાં થાય છે જ્ઞાનમાં અને ચારિત્રના પર્યાયમાં, એટલે રાગાદી ભાવમાં, અને જે કોઈ પર્યાય ભેદો અને ગુણ ભેદો છે, એટલે જ્ઞાન સામાન્યમાં પણ પર્યાયનો ભેદ ન લીધો, એ બધો વ્યવહારનો વિષય છે. પર્યાયત્વ છે તે વ્યવહારનો વિષય છે અને ગુણત્વ છે તે પણ વ્યવહારનો વિષય છે. એવા વિકલ્પો પણ નિર્વિકલ્પ દશા ઉત્પન્ન થવા વાળા જીવને પહેલા નિર્વિકલ્પ થયા પહેલા હોતા નથી એનું જ્ઞાન કરાવે છે. કે નિશ્ચયનો જે વિષય છે કે હું શુદ્ધ આત્મા છું, બુદ્ધ એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, કેવળ જ્ઞાયક છું, એવો જે વિકલ્પ છે એવા વિકલ્પો આવે છે. એવા વિકલ્પોમાં પણ એવા સ્થૂળ વિકલ્પો હતા નથી, એમ બી નથી. અમે વિકલ્પોની સ્થિતિ લઈએ કે એવા જે શુદ્ધ નયના વિષયભૂત જે આત્મતત્વ છે એના પણ સ્થૂળ વિકલ્પો હોતા નથી, એ વિકલ્પો પણ સૂક્ષ્મ પર્યાય સૂક્ષ્મ રૂપે આવે છે. એક છું, શુદ્ધ છું, નાયક છું, પૂર્ણ છું, તો એ અંતર્જલ્પરૂપ વિકલ્પો છે, એ પણ સ્થૂળ, એટલે વિકલ્પ જોર નથી કરતા, વિકલ્પનું જોર મટે છે એમ જેમ થાય. વિકલ્પરૂપ રાગ હોવા છતાં પણ તે વિકલ્પનું જોર મંદ પડે છે, ઘસાતો જાય છે, વિકલ્પ મંદ થતો જાય છે અને તેને પણ છોડીને એમ જેમ છે, તેને પણ તેનો પણ અભાવ કરીને, તેનું પણ અવલંબન છોડીને, તેને છોડીને એટલે તેનું પણ અવલંબન જ્યાં છૂટી જાય છે એટલે એનો પક્ષ છૂટી જાય છે, ત્યાં સુધી એ નિશ્ચયને એના પક્ષમાં છે હજી, એ પક્ષ છોડાયો છે. તેને પણ છોડીને અંદર અભેદ સ્વભાવનો આશ્રય લેતા નિર્વિકલ્પ થાય છે, એને પણ છોડીને એનો પણ અભાવ થતા અંતરંગમાં જે અભેદ આત્મ સ્વરૂપ એટલે પોતાથી પોતા સ્વરૂપે છે તેથી અભેદ છે, એવો જે ત્રિકાળી સ્વભાવ છે એનું અંતર્મુખ થઈને અંતર અવલંબન લેતા સ્વભાવ નિર્વિકલ્પ છે એવી જ નિર્વિકલ્પ દશા થાય છે. એવી જે નિર્વિકલ્પ થાય છે ત્યારે તેને સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થયો તેમ ઉપચાર આવે છે. પૂર્વ પર્યાય ઉપર એવો ઉપચાર આવે છે કે સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ થયો એમ ઉપચાર આવે છે. એટલે એવું ઉપચારથી કહેવાય છે. એમાં વિકલ્પની મદદ હતી, એવા વિકલ્પની મદદ હતી એમ નથી, એ સાધન હતું એમ નથી, પણ એ વિકલ્પ હતો. ત્યાં સુધી અભેદ અનુભવ નહોતો, તેથી તે વિકલ્પ બાધક હતો, અંતરાય રૂપ હતો. એ ટળ્યો ત્યારે અનુભવ. લક્ષ્મણ તો આત્મા નિર્ણય કર્યો ત્યારથી લીધો છે કે હું આવો છું. ઓળખાણ થઈ ત્યારે લક્ષ બંધાણું, ત્યારથી એને આવો છું એ તો જ્ઞાનમાં આવ્યું છે, પણ આવો છું એવું અનુભવમાં કેમ આવ્યું નથી કે હજી વિકલ્પ છે ત્યાં સુધી એ અનુભવ થતો. વિકલ્પ છે ત્યાં સુધી નિશ્ચય નહીંનો પક્ષ છે, અનાદિનો જીવ ને વ્યવહાર નહીંના વિષયનો પક્ષ છે. અહીંયા છેલ્લે સુધી એને નિશ્ચય નહીંના વિષયનો પક્ષ છે.
બરોબર.
પણ એ જીવ પક્ષમાં નહીં રહે, કેમ કે પક્ષાંતિક્રાંત જે સમયસાર એ હું છું એવું એને લક્ષ્ય થઈ ગયું. એટલે એ લક્ષ્ય પૂર્વક એને પક્ષ છોડવાનો પ્રોસેસ, પક્ષ છોડવાની પ્રક્રિયા ચાલે છે. એ ખાસ ક્રિયાને સમ્યક સન્મુખની દશાઓ કહેવામાં આવી છે. ગુરુદેવશ્રીના ઘણા વર્ષો પહેલાના મારા પ્રવેશ પહેલાના પ્રવચનો વાંચ્યા, એમાં એક બહુ સરસ આ વિષયનું એક વર્ણન વાંચેલું એ યાદ છે. વિષય આવે ત્યારે આપણે યાદ આવી જાય તો ઘણા વર્ષથી ગયા. એક દ્રષ્ટાંત લીધું છે કે જેમ કોઈ માણસ શ્રીમંત માણસ છે, મોટરમાં એના ઘરે આવે છે, બંગલામાં પોતાના મહેલમાં રાજા હોય છે, રથમાં કે આઠ ઘોડાની બગીમાં એની સવારીમાં આવે છે ને, એ જયારે એના આંગણામાં આવે છે ત્યારે એ વાહન સહિત મહેલમાં નથી જવાતો. એ મહેલમાં જવા માટે નીકળેલો, આવવા માટે નીકળેલો, જેની સવારી કરી છે એને ત્યાંથી એને નીચે ઉતરીને ચાલીને મહેલમાં આવવું રહ્યો. તો એમને ઘોડાગાડી ફરતો જાતો હશે એમ એમ બની શકતો એમ. આ જીવ અનાદિથી વિકલ્પની સવારી કરીને ફરે છે. શું કર્યું છે એને? વિકલ્પ તે રાગ તે હું, જે તે કાળે ઉત્પન્ન થતો રાગ તે હું, એવી એને સવારી કરી છે. એનાથી નીચે ઉતરશે ત્યારે અનુભવ થશે એમ કે દ્રષ્ટાંત. કેટલા દ્રષ્ટાંતો સમજાવવા માટે બહુ સમજાય એવા ઘરગથ્થુ અનુભવમાં આવે. અને પ્રવચનોમાં તો અનેક વાર એ વિષય આવ્યો છે કે વિકલ્પમાં એટલે રાગના અંશમાં એવી કોઈ શક્તિ નથી કે તે શુદ્ધાત્માનો અનુભવ કરે. વિતરાગ સ્વરૂપ જે શુદ્ધ આત્મા, પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ જે શુદ્ધ આત્મા, એનો અનુભવ કરવાનું સામર્થ્ય રાગમાં નથી. રાગ જે મલિન પર્યાય, મલિન ભાવ, એ મલિન ભાવમાં શુદ્ધતાનો પિંડ જે આત્મા, એનો અનુભવ કરવાનું એનામાં સામર્થ્ય નથી. શુદ્ધ જ્ઞાન ભલે અલ્પ હોય, શુદ્ધ જ્ઞાન ભલે જઘન્ય ભાવે હોય, તો પણ જ્ઞાનમાં શુદ્ધાત્માનો અનુભવ કરવાનું સામર્થ્ય છે. વિતરાગી જ્ઞાનમાં, એકલા જ્ઞાનમાં શુદ્ધાત્માનો અનુભવ કરવાનું સામર્થ્ય છે, પણ રાગમાં કિંચિત માત્ર શુદ્ધાત્માનો અનુભવ કરવાની શક્તિ રહે, તેથી એને રાગની રુચિ છોડી દેવી જોઈએ. આ રાગ મને કામમાં આવશે, આવો રાગ કરીશ તો મને હું કઈક કલ્યાણ ને કલ્યાણના કારણમાં કઈક સાધન થશે, એવી કઈક અસર થશે એમ ઊંડે 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 પણ એની જે પકડ છે એ રાગની પકડ જે છોડી દેવી. રાગ છે વિતરાગ જે થયા અર્યન એમાં અરિ શબ્દ જે છે એના સ્થાને છે. ક્યાં છે રાગ? અરિ એટલે દુશ્મન. રાગ છે તે આત્માનો દુશ્મન છે, એના પડખે ચડાય નહીં, ચડાય દુશ્મનના પડખે ચડાય કોઈ એમ કે છે એમ છે. એ વાત અર્યંત થાય ત્યારે નહીં, અત્યારે પહેલેથી સમજવી રહી અને સ્વીકારવી રહી, નહીં કરા તર્ક આવે છે. એ તો અર્યંત ભગવાન વિતરાગ થયા ને એમણે રાગ છોડ્યો, પણ અમે રહ્યા હજી સાધારણ શ્રાવક મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની રહ્યા, અમારે તો રાગ કરવો જોઈએ. ને અમે જો શુભ રાગ ન કરીએ તો અશુભ રાગમાં ચાલ્યા જઈએ, માટે શુભ રાગ તો કરવો જ પડશે ને એ કર્યા વિના ચાલશે. આવું જે અપસિદ્ધાંતનું ગ્રહણ કરવું છે એ અત્યંત અત્યંત નુકસાનકારક છે, અથવા સ્થૂળપણે તે ગ્રહિત મિથ્યાત્વ છે, સ્થૂળ ગ્રહિત મિથ્યાત્વ છે. એણે બુદ્ધિપૂર્વક વિપરીત સિદ્ધાંતનું ત્યાં ગ્રહણ કર્યું છે. રાગ માત્ર ત્યાગવા યોગ્ય છે, રાગનો એક કણ પણ રૂચે ત્યાં સુધી એને આત્માની રુચિ નથી. અને માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે દેહને, સદભાવ એટલે રુચિમાં સ્વીકારમાં. આમ તો નવમા ગુણ દસમા ગુણ સ્થાન સુધી રાગાંશ છે, રાગનો અણુ છે, ભલે સૂક્ષ્મ રાગ સૂક્ષ્મ સાંપ્રાય છે ને, હિન્દુસ્તાનનું નામ છે સૂક્ષ્મ સામ્રાજ્ય, તો ત્યાં સૂક્ષ્મ લોભ છે તો પણ એનો વાંધો નથી, પણ રુચિમાં વાંધો છે. એટલે સદભાવનો અર્થ ત્યાં રુચિમાં સદભાવની વાત છે. અણુ માત્ર પણ રાગ આદિનો સદભાવ વર્તે જેને, તે હોય આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. એ સર્વ આગમની ધારણા કરનારો હોય તો પણ એ આગમને કોઈ પણ એ શુદ્ધાત્માને કિંચિત માત્ર જાણતો એ આત્માના સ્વરૂપથી અજાણ છે. સમયસારમાં આ બધી ગાથાઓ લીધેલી છે. રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં તો આખો પ્રોસેસ લીધો છે. જરા વિસ્તાર વાળો છે, ટૂંકામાં થઈ જઈએ. સ્વવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ પરિણામ થવાનું વિધાન કહીએ છીએ. વિધિ છે ને, વિધિ બતાવ્યું છે, વિધિના કથનને વિધાન કહેવામાં આવે છે. તે સમ્યક દ્રષ્ટિ અહીંયા વાત લીધી છે, સમ્યક દ્રષ્ટિની, સમ્યક સન્મુખ થઈને મિથ્યા દ્રષ્ટિની વાત અહીંયા લીધી, વિષયને વધારે સ્પષ્ટ નિરૂપણ કરવા છે. તેથી તે સમ્યક દ્રષ્ટિ કદાચિત એટલે કોઈ વાર સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે, એટલે એને સ્વરૂપ ધ્યાન કરવાનો વિચાર આવે છે, અને મન વચન કાયાની પ્રવૃત્તિ આત્મ સ્વરૂપનું ધ્યાન કરવા માટે કરે છે.
બરોબર.
એટલે એ પણ લઈ લીધું કે સાથે સાથે જ્યાં ધ્યાન કરવું છે ત્યાં બીજો કોલાહલ ન હોય એવા એકાંત સ્થળને પણ એ પસંદ કરે છે. અને એ પણ સાથે સાથે લઈ લીધું કે બીજી કોઈ મન વચન કાયાની પ્રવૃત્તિ ત્યાં કરતા નથી. કોઈ વાતચીત નહીં, કોઈ ખાવું પીવાની ભોગ ભોગનો વ્યવહાર નહીં, બહારના કાર્ય કરવા એવો કોઈ પણ પ્રવૃત્તિનો પ્રકાર નહીં, કોઈ પ્રવૃત્તિ નહીં. મન વચન કાયાની નિવૃત્તિ પૂર્વક એકાંત સ્થાનમાં સ્વરૂપમાં એકાગ્ર થવાનો જે વિકલ્પ છે એને અનુસરવા માટે બાહ્ય પરિસ્થિતિ તેને અનુકૂળ રાખે છે. એક વાત એને સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે એમ કહે છે. પ્રયત્ન પુરુષાર્થ વિશેષ કરવાનો વિચાર આવ્યો. ત્યાં સ્વરૂપના ધ્યાનમાં પ્રથમ એને નિર્વિકલ્પ જે સ્વરૂપનું ધ્યાન છે એકાગ્ર ચિંતા નિરોધો ધ્યાનમ એમ કીધું છે ને, તો સર્વ પ્રકારના વિકલ્પોનો અભાવ થઈને શુદ્ધ આત્મામાં નિર્વિકલ્પ આત્મામાં નિર્વિકલ્પણે રહેવું એને અહીંયા ધ્યાન કહેવામાં આવે છે. એવું ધ્યાનનું જામવું જે પરિણામનું થાય છે, એકાગ્રપણે પરિણામની જે જમાવટ થાય છે એ પહેલાં પહેલાં એને શું થાય છે, કેવા વિચારો કેવા વિકલ્પો આવે છે એનું થોડું વર્ણન છે. કેમ કે એમાં એકલા વિકલ્પ નથી, સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે ત્યાં એને એકલા વિકલ્પ નથી પણ એને પોતાનું જે અંતરંગ પરિણમન છે એ અંતરંગ પરિણમનમાં ઉગ્રતા પુરુષાર્થની વિશેષતા થવાનો પ્રકાર પણ સાથે સાથે ઊભો થાય છે. એ સાથે સાથે લેવું પણ અહીંયા વિકલ્પનું પડખું બતાવ્યું છે. અંદરમાં કઈ રીતે આત્મસ્વભાવનો આવિર્ભાવ થાય છે એ તો બીજી રીતે બતાવી શકાતું નથી. જેમ વિકલ્પને બતાવી શકાય છે તો વિકલ્પ દશાને બતાવી શકાય છે, એ રીતે અંતરંગની જે પરિણામ ધારા છે શુદ્ધ ધારા છે એને તો કાંઈ પ્રદર્શિત કરી શકાતી નથી. એટલે એ અહીંયા અનર્પિત છે. પણ એ વિકલ્પમાં પણ કેવી પરિસ્થિતિ છે એના ઉપરથી એનું અનુમાન કરી લેવું એમ કહેવું છે. એ સાથે સાથે વાત ત્યાં પ્રથમ સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે. સ્વ પરનું ભેદ વિજ્ઞાન કરે એટલે નો કર્મ ભાવ કર્મ રહીત દ્રવ્ય કર્મ નથી લીધા. કેમ કે એ તો કાંઈ વિષય થતો નથી ત્યાં. અનુભવમાં તો બુદ્ધિપૂર્વકનો જે વિષય હોય તેનાથી જુદા પડી શકાય. જે જ્ઞાનમાંથી જ ન આવે જેમ કે કર્મ ન ઉદય એ કાંઈ જ્ઞાનમાં સદમસ્તને સમજ પકડાતો નથી. તો જે નો કર્મ છે એટલે બહારના મન વચન કાયાને જેટલા કોઈ સંયોગો છે અને ભાવ કર્મ એટલે રાગાદી પરિણામ છે તેનાથી રહી કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર પોતાનું સ્વરૂપ જાણે. ત્યાં પ્રથમ સ્વકર્મનું ભેદ વિજ્ઞાન કરે ત્યારે નો કર્મ અને ભાવ કર્મ રહીત કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર હું છું એમ અંદરમાં જાણે. એ જાણે છે એમાં પુરુષાર્થ વિશેષ છે. સ્વના ગ્રહણમાં ઉત્સુકતા છે, સ્વના ગ્રહણમાં બળવાન પણ છે, સ્વસંવેદનનું બળ પ્રતીતિમાં વધારી વધારીને સ્વસંવેદનમાં આવવાનો પ્રયત્ન અને પુરુષાર્થ ચાલે છે ત્યારે એને ભાવકર્મ અને નોકર્મથી હું ભિન્ન છું એવો પણ એને વિકલ્પ આવે છે. અને કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર હું જાણે ત્યાં પ્રથમ સ્વકર્મનું ભેદ વિજ્ઞાન કરે ત્યારે નોકર્મ અને ભાવ કર્મ રહિત કેવળ ચૈતન્ય સમજ માત્ર હું છું એમ અંદર માં જાણે, એ જાણે છે એમાં પુરુષાર્થ વિશેષ છે. સ્વના ગ્રહણમાં ઉત્સુકતા છે, સ્વના ગ્રહણમાં બળવાન પણ છે, સ્વસંવેદનનું બળ પ્રતીતિમાં વધારી વધારીને સ્વસંવેદનમાં આવવાનો પ્રયત્ન અને પુરુષાર્થ ચાલે છે ત્યારે એને ભાવકર્મ અને નોકર્મથી હું ભિન્ન છું એવો પણ એને વિકલ્પ આવે છે. અને કેવળ ચૈતન્ય ચમત્કાર માત્ર હું, જ્ઞાન અને જ્ઞાનનું બળ પણ છે, પ્રતીત અને પ્રતીતનું બળ પણ છે, આચરણ અને આચરણનું બળ પણ છે. તમને દ્રષ્ટિ છે એટલે પછી પરનો વિચાર પણ થી જાય. આ હું નહીં, નોકર્મ ને ભાવ કર્મ હું નહીં એવો વિચાર પણ છૂટી જાય છે. વિચારમાં હજી વિકલ્પમાં વિકલ્પ છૂટે છે, પર સંબંધી નો વિકલ્પ છે, શાંત થાય છે, કાર્ય થવું છે ને, એટલે પરનો વિચાર છે એ છૂટી જાય છે. અને કેવળ સ્વ આત્મ વિચાર જ રહે છે, એકલો આત્માનો વિચાર રહે છે, ધારા જ્ઞાન ની રહે છે પણ વિચાર સાથે સાથે છે. કેવળ સ્વ આત્મ વિચાર જ રહે છે, એ સ્વ આત્મ વિચાર રહે છે ત્યાં જ્ઞાન કયા પ્રકારે કામ કરે છે અથવા બધા ગુણો કયા પ્રકારે કામ કરે છે કે ત્યાં નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ ધારે છે. આ હું, આ હું, આ હું, એમ સ્વવિકલ્પ દિશામાં પોતામાં પોતાપણાનું એકાગ્રપણું કરવાનો સ્વવિકલ્પ દિશામાં એક પ્રયત્ન વિશેષ ચાલે છે. એટલે વિકલ્પથી સમજાવે છે કે નિજ સ્વરૂપમાં અનેક પ્રકારની અહમ બુદ્ધિ, અનેક પ્રકાર એટલે ચિદાનંદ છું હું, ચિદાનંદ છું હું, શુદ્ધ છું હું, સિદ્ધ છું, પરિપૂર્ણ છું, નાયક છું, એક પ્રકારે આમ છું છું, આમ છું, આ છું, આવો છું, આવો છું, આવો છું, એને માં અહમ બુદ્ધિ ધારે છે. એમાં ન નિર્વિકલ્પ નથી થયો ત્યાં સુધી તેવા જ પ્રકારના વિકલ્પ ચાલે છે. વિકલ્પ પણ ચાલે છે અને પુરુષાર્થ પણ ચાલે છે. જ્યાં સુધી પુરુષાર્થ મંદ છે ત્યાં સુધી વિકલ્પ ચાલુ રહે છે. જ્યાં સુધી જ્યારે પુરુષાર્થ ઉગ્ર થાય છે, તીવ્ર થાય છે, ત્યારે વિકલ્પ ઉત્પન્ન થઈ શકતો નથી, એને નિર્વિકલ્પ દિશા કહેવામાં આવે છે. એમ છે પ્રવચન સારમાં આવો એક વિષય લીધો છે. એમ કે નિર્વિકલ્પ દશાનો ઉપયોગ એટલે કે ધ્યાનની દશા તે મુખ્યપણે ચારિત્રનું પરિણામ છે. એમાં મુખ્યપણે શ્રદ્ધા જ્ઞાન હોવા છતાં એકાગ્રતા છે, સ્થિરતા છે, એ ચારિત્રનું મુખ્યતાવાળું પરિણામ છે. ત્યાં જે પ્રવચન સારમાં શરણાનુયોગ ચારિત્ર એટલે શરણાનુયોગ સૂચક ચિલિકાનો જે છેલ્લો અધિકાર છે એમાં આ વિશે લીધો છે. સાધક જીવને, મોક્ષ માર્ગી જીવને શુદ્ધ ભાવ ક્યાં સુધી રહે છે એની એક હદ લીધી છે. કે શુદ્ધ ભાવ એને ક્યાં સુધી રહે છે, કે શુદ્ધ ભાવ ક્યાં સુધી રહે છે, કે પુરુષાર્થ મંદ હોય ત્યાં સુધી રહે છે. એ શુભભાવ કરે છે એમ ભલે કહેવાય, પણ શુભભાવ એને કરવો છે ને કરે છે એમ નથી. પણ જ્યાં સુધી પુરુષાર્થ મંદ રહે છે ત્યાં સુધી શુભભાવ અનિવાર્યપણે ઉત્પન્ન થઈ આવે છે. અને એ શુભભાવમાં પૂજા ભક્તિ અને અનેક પ્રકારના વ્યવહારના પરિણામ છે, જેને વ્યવહાર કહેવામાં આવ્યો છે. યથાયોગ્ય ગુણ સ્થાને જેને જીનોક્ત વ્યવહાર કહેવામાં આવ્યો છે, એવા એક પરિણામ છે. એ ક્યાં સુધી છે કે પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી. પુરુષાર્થ નો અભાવ છે એ વાત નથી લીધી. પુરુષાર્થ તો છે પણ પુરુષાર્થની મંદતા છે ત્યાં સુધી રાગ છે, અને પુરુષાર્થની ઉગ્રતા થતા એ રાગ પણ અભાવરૂપ થઈ જાય છે અને વિકરાગ દશાની ઉત્પત્તિ થાય છે. એ સિદ્ધાંત અનુસાર અહીંયા પણ કે જ્યારે સ્વરૂપ ધ્યાન કરવાનો ઉદ્યમી થાય છે અને સ્વપરના ભેદ વિજ્ઞાન પૂર્વક પરનું પણ લક્ષ છોડીને એકલા સ્વ આત્માને લક્ષમાં લઈને એમાં અહમ બુદ્ધિ ધારવા અર્થે ઉગ્રતા કરે છે, ત્યારે એ ઉગ્રતાને અનુસરતા વિકલ્પો મંદ પુરુષાર્થના કાળમાં ઉત્પન્ન થાય છે. તો હું સિદ્ધ છું ત્યાં પછી બીજા વિકલ્પ ઉત્પન્ન થવાનો અવસર નથી કે હું શુદ્ધ છું શુદ્ધ છું ઇત્યાદિ ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉઠે છે. એ પણ હજી મનની દશા છે. આનંદ તરંગ ઉઠે છે એમાં ભૂલ થવાની નથી. ત્યાં કસાવ ઘણો મંદ થાય છે. જ્યારે એ પોતાના સ્વરૂપમાં સમ્યક દ્રષ્ટિ અહમ બુદ્ધિ ધારે છે અને એમાં ઉગ્રતા આવવાની ઝંઝનાટી શરૂ થાય છે. હજી નિર્વિકલ્પ નથી થયો તો પણ એમાં ઉગ્રતા આવિર્ભૂત થવાના અંદરના ઇનર કરંટ બધા કહેવામાં આવે છે. અંદરના કરંટ છે એ બધા શક્તિ હળવળે છે. હજી વિકલ્પ છે, હજી વિકલ્પ છે, વિકલ્પ છે, હજી વિકલ્પ છે. સહજ જ કૃત્રિમપણે નહીં પણ સહજ જ એને ઘણી સાતા ત્યાં વર્તે છે. આનંદ તરંગ ઉઠે છે એટલે ત્યાં ઘણી સાતા હોય છે. ત્યાં સાતા પ્રકૃતિનો ઉદય છે અને એના જોડાણ પણ છે. બ્રાહ્મણનો આનંદ છે. ઇત્યાદિ વિચાર થતા સહજ જ આનંદ તરંગ ઉઠે છે, રોમાંચ ઉલ્લસિત થાય છે. એટલે હદ સુધી ત્યાં એકદમ અલ્પમાં એક અંતર્જલ્પ છે ને એટલો પાતળો વિકલ્પ છે, એટલો સૂક્ષ્મ વિકલ્પ છે. અંતર ચિંતનના અને ગોલનના થોડને પણ સૂક્ષ્મ સ્વરૂપે છે. ત્યારે એને અહીંયા જે ધારા છે એમાં સતેજ પણ આવે છે. વિશેષ
બરોબર
આનંદ તરંગ ઉલ્ફે છે, રોમાંચ થાય છે. ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય, એ વિચાર ત્યાર પછી છૂટી જાય એમ કે એ વખતે છૂટેલા નથી પણ ત્યાર પછી એવા વિચારો તો છૂટી જાય અને કેવળ ચિન્હ માત્ર સ્વરૂપ ભાસવા લાગે. હું ચિન્હ માત્ર સ્વરૂપ છું એવો સૂક્ષ્મ વિકલ્પ પણ ન રહ્યો પણ એનું સીધું જ્ઞાન રહ્યું. જ્ઞાનમાં પોતે ચિન્હ માત્ર સ્વરૂપે છે એમ પ્રત્યક્ષ પ્રતિભાસ થયો ત્યારે એમાં આત્મા એકલો ચિન્માત્રપણે, આત્મા એટલે પોતે એકલો ચિન્માત્રપણે ભાસવા લાગે છે, ત્યારે એને વિકલ્પનો અભાવ થઈ ગયો. ત્યાં સર્વ પરિણામ પછી એટલું જ્ઞાન નથી. ત્યાં સર્વ ગુણોના પરિણામ, સર્વ પરિણામ નો અર્થ એ થયું ત્યાં સર્વ ગુણોના પરિણામ, ચારિત્રના પરિણામ, આનંદના સુખના પરિણામ, સર્વ અનંતે અનંત ગુણોના પરિણામ, એને સર્વ પરિણામ કહે છે. તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. બધા ગુણોના પરિણામનો રસ અનુભવ રસમાં એકાગ્ર થઈને પરિણમે. ગુણ અનંત કે સબર છે અનુભવ રસ કે માહી, સાથે અનુભવ સારી ઓર દૂસરો. એ સર્વ પરિણામ ગુણ અનંત કે રસ સબે, એ સર્વ પરિણામ સરસપણે થઈને તે સ્વરૂપ વિશે એકાગ્ર થઈને પ્રવર્તે છે. દર્શન જ્ઞાન આદિ એટલે આત્માના જ સ્વભાવ, જે દર્શન અને જ્ઞાન છે તેના ભેદના અથવા નય પ્રમાણ આદિકના વિચાર વિકલ્પ પણ ત્યાં વિલય થઈ જાય, વિશેષે પણીને કરીને એનો લય થઈ ગયો છે, નાશ થઈ ગયો છે, અભાવ થઈ ગયો, ઉપજતા જ નથી, એને નિર્વિકલ્પ અનુભવ કહેવામાં આવે છે. ત્યાં આત્માના સ્વરૂપ વિષયનો વિકલ્પ નથી ને નય પ્રમાણનો પણ વિકલ્પ નથી, કોઈ વિકલ્પ નથી, વિકલ્પ માત્ર વિલય થઈ ગયા છે. એવી જે નિર્વિકલ્પ દશા છે, એ નિર્વિકલ્પ દશાના કાળમાં નિર્જરા પણ વિશેષ થાય છે. ગુણ શ્રેણી નિર્જરા કહે છે, મોક્ષ માર્ગી જીવને પણ સવિકલ્પ કરતા નિર્વિકલ્પ દશાના કાળમાં ગુણ શ્રેણી નિર્જરા છે, શુદ્ધિ વિશેષ છે, પુરુષાર્થ વિશેષ છે. મંદ સાતા છે, દુઃખરૂપ છે, એને આમ દુઃખરૂપ નથી લેતા, કેમ કે થોડો વધતો ભાર છે, આત્મા બાજુના વલણ વાળો વધતો ભાર છે, આમ અસ્તિત્વ વેદનમાં તો એ વિકલ્પ સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિકલ્પ દુઃખરૂપ છે, એમાં તો બીજો કોઈ પ્રકાર જ નથી. દુઃખ છે તો દુઃખ તત્વ છે, ચાલો તો એને છોડે છે, એને પણ છોડીને આગળ જાય છે કે નહીં, દુઃખ ન હોય તો કેમ છોડે? શૂન્ય દ્રષ્ટિનું ન મનાય, અહીંયાથી ચાલે છે પ્રકરણ શૂન્ય દ્રષ્ટિનું, એટલે એને એ પ્રકાર આવતો ચડતો હોય એને ન થાય, એવું ચડતો હોય એટલે તો એ વાત લીધી છે, ઓલી વાત નથી લીધી. એનારની પણ કોઈ સ્થિતિ છે ને, એને વાત જ એ લીધી છે કે આગળ વધતો જીવ છે, આગળ વધતો જીવ છે, એટલે એને સાતામાં સુખ મનાય ને સુખ મનાયમાં અટકી જાય, સુખ મનાયનું કોઈ ભ્રાંતિ છે ને એમાં ભ્રાંતિમાં અટકો ન, અટકો માટે અનુભવ ન થયો, એ વાત અહીંયા લેવી. એવું કોઈને થાય સન્મુખતાના કાળમાં તો આગળ ન વધી શકે અને ઉન્મુખ થઈ જાય, સન્મુખ રહી શકે નહીં. જો ત્યાં એમ થાય તો ત્યાં સન્મુખતા ન રહી ઉન્મુખતા થઈ ગઈ, વાત પૂરી થઈ ગઈ, એની સમ્યક સન્મુખની દશા પણ રહેતી, પણ એમ નહીં થવાનું કારણ છે કે લક્ષ્મણ જે શુદ્ધાત્મા છે એની જે જાત ઓળખીને એને લક્ષ્મણ લીધો છે, એની જાત અને અહીંયા મનના આનંદ તરંગ છે, એની જાત જુદી પડે છે, જાત જુદી પડે છે ત્યાં ભાત પણ જુદી પડે, એટલે પૂર્ણ થાય. વિરુદ્ધ જાતિ નો ગમે એવો વેશ આવે પણ વિરુદ્ધ જાતિ છે, વિરુદ્ધ જાતિ છે એમ જ્ઞાનમાં ફેર પડતો નથી. આવું જ્ઞાન હોવાથી એને મહાવિવેક થયો છે, આવું જ્ઞાન હોવાથી, આવું જ્ઞાન હોવા વાળો સમ્યક દ્રષ્ટિ હોવાથી એના જ્ઞાનને જેમ તેમ ખતવી શકાતો નથી. અંદરમાં કેટલે હદ સુધી એને ભૂલ નથી કરી, જ્યાં ભૂલ થવાનો સંભવ છે ત્યાં પણ એની ભૂલ કરી. આવો અંદરમાં આનંદ તરંગ અને રોમાંચ ઉડશે તો પણ એની ભૂલ થતી નથી અંદરમાં, તો આવા અધ્યાત્મના વિષયમાં એની બહારમાં ભૂલ થાય એ પ્રશ્ન જ રહેતો નથી. કે જ્યાં ભૂલ થઈ જાય એવો પ્રકાર છે અંદરમાં સુખમ, ક્યાંય પણ એ ભૂલ થયા એને આગળ વધે છે તો બહારમાં એની ભૂલ થાય છે વાત રહેતી નથી. તને ન સમજાય કે આમ કેમ બોલ્યા તો હું ભોળી દીધે, પણ ભૂલ એમ કેમ છે અંદર નો એનો જે વિવેક છે એ લોકો અસાધારણ વિષય છે. જેને વિકલ્પમાં દુઃખ લાગે છે કે નથી લાગતું એવી શંકા છે, અથવા ક્યારેક લાગે ને ક્યારેક ન લાગે એવું જેને માન્યું છે વિચાર્યું છે, એની તો ધારણા જ્ઞાન માં ભૂલ છે. એ આગળ બોલાવશે, એની તો ધારણા એની સાચી નથી, એની તો ધારણા જ્ઞાનમાં ભૂલ. એને તો આ વિશે સમજણમાં પણ આવ્યો નથી એમ છે. પણ અહીંયા તો એમ કહે છે કે ઠેઠ નિર્વિકલ્પ દશાની નજીક જતા, એકદમ નજીક આંગણે ગયો આવી ગયો, હવે ઉતરીને અંદર જશે, જે સવારી ઉપર બેસીને આંગણા સુધી આવ્યો, આંગણે આવ્યા પછી હેઠો ઉતરીને જશે, એવી પરિસ્થિતિમાં આંગણાની જે સ્થિતિ છે ત્યાં પણ જેને વ્યામો થતો નથી કે હું આંગણે તો આવ્યો ને, હું આંગણે તો આવી ગયો ને, બીજા તો આંગણે નથી આવ્યા. નહીં નહીં નહીં, એ વાત છે. હે, એટલે તો પહોંચ્યા કે નહીં, એવો સંતોષ કરે તે સાધક નહીં, એવો સંતોષ પકડે તે સાધક નહીં. એ સંતોષ તો પકડવાનો સવાલ નથી સાધકને, તો મુનિ દશા આવે તો એમાંય સંતોષ નથી. નવી હોવી પમતો ન પમતો જાણગો દુજો ભાવો, એમ કહી કે નહીં. આચાર્ય કુમકુંડાચાર્ય કહે છે કે હું પ્રમત કે અપ્રમત નથી, એવી પ્રમત્તા વાળો અને અપ્રમત્તા વાળો હું ન્યાય સંતોષ પકડતા નથી. બહુ સારું વર્ણન કર્યું છે કે મુનિરાજને એ વખતે ધીમી ધારા એ જે અમૃત અંદર માં રેડાઈને આવે છે એને પૂછાતું નથી. આખે આખો અમૃત નો કુંભ જોઈએ છે, આત્મા પૂર્ણ જોઈએ છે. નહીતર નીચેની દશાએ પુણ્ય દ્રષ્ટિઓ પણ મુનિ દશાની ભાવના ભાવે છે, અને પ્રચુર સ્વસંવેદનમાં મુનિ દશામાં હું ક્યારે આવું, સર સંબંધનું બંધન તીક્ષણ છેદને ક્યારે હું એ અપૂર્વ દશાને પ્રાપ્ત કરું, એવી પ્રચુર સંવેદનની દશામાં આવવા વાળા જીવો એમ કહે છે કે આ ધીમી ધાર છે, પ્રચુર નથી. નીચે ભલે નીચેની અપેક્ષાએ ઊંચી પ્રચુર હતી, પણ પૂર્ણતાની જે સ્થિતિ છે જેને હાથ વેંતમાં છે, એ પૂર્ણતાની દશા જેને હાથ વેંતમાં છે એને આ હવે પ્રચુર દશા ધીમી ધાર લાગે છે. એ ધીમી ધારે અમૃત પીવાનું અમને ગમતું નથી, અમારે તો પૂરેપૂરું એક સમયમાં અમૃત પીવાનું છે. એ વાત લીધી છે. આખો આત્મા આવી જાય છે, ચિન્ માત્ર માં આખો સ્વરૂપ આવી જાય છે, પોતાનું પૂર્ણ સ્વરૂપ પોતાને પોતા સ્વરૂપે વચ્ચે વિકલ્પ ની આડ વિના સિદ્ધે સિદ્ધું પ્રત્યક્ષ ભાષા લાગે છે. ત્યાં ભાષવા લાગે ત્યાં પછી ત્યાર પછી એમ નહીં લીધું કે ત્યાર પછી રોમાંચ ઉત્સિત થાય પછી એમ લીધું. એટલે શું છે, વચમાં એક ઘણી સાતાની સારી રીતની સાતાની એક સ્થિતિ આવી જાય છે.
બરોબર,
અનુભવ થયા પહેલા એટલી કષાયની મંદતા આવે છે, થાય છે કે અત્યંત સાતાની એક સ્થિતિ પણ વચમાં ઉત્પન્ન થાય છે. પણ એ સાતાનો સ્વાદ અને આત્માના શાંતિનો સ્વાદ આનંદનો સ્વાદ બે જાત જુદી છે. એ જાતમાં સમ્યક દ્રષ્ટિને ભૂલ થતી અત્યંત સાતાના સ્વાદમાં પણ જે રોકાતો નથી પછી એની બીજે ભૂલ થાય છે, પ્રશ્ન રહેતો નથી. એ સમજણ વગરની વાત છે. અહીંયા ભૂલ થાય, અહીંયા ભૂલ થઈ, ફરાને અહીંયા ભૂલ થઈ, એ વાત બધી સમજણ વિના નથી. આત્માની શાંતિ નથી, એ આત્માની શાંતિ ત્યાં નથી, પણ મનની શાંતિ છે. મનની શાંતિ છે, મનની શાંતિ એ ઇન્દ્રિયના પરિણામની શાંતિ છે. આત્મા જે અતિન્દ્રિય સ્વરૂપ છે એની શાંતિ અતિન્દ્રિય શાંતિ જુદી જાતની છે, અને મનની શાંતિ જુદી જાતની છે. જગતમાં જેટલા જપ તપ અન્ય મતિઓને કહેવાતા જીવનમાં પણ ધ્યાન ને સમાધિની બધી વાતો ચાલે છે અને એમ કે અમને આનંદ આવે છે, એ બધી મનની શાંતિની વાતો છે. અસંખ્ય પ્રદેશોથી આવે છે, બહુ મોટો ડિફરન્સ, એમાં બહુ મોટો ગેપ છે, અંતર બહુ મોટું છે. આત્માનો જે નિર્વિકલ્પ દશાનો આનંદ એ પ્રદેશે પ્રદેશથી આવે છે. અસંખ્ય પ્રદેશમાં તમામ પ્રદેશે જ્ઞાન ને આનંદના દીવા પ્રગટી જાય છે. એવો પ્રકાર નથી, મનની શાંતિનો પ્રકાર મન પૂરતો છે. મનની શાંતિ મન પૂરતી છે, ક્ષેત્રમાં પણ આખા સર્વ પ્રદેશમાં એનું પ્રગટ અતિન્દ્રિય પરિણામ નથી. ઇન્દ્રિય દ્વારા પ્રવર્તો ઉપયોગ એના ઇન્દ્રિયનો ક્ષોક્ષમ છે ત્યાં જ કામ કરે છે. જે પ્રકારમાં જ્યાં શુદ્ધિ છે ત્યાં જ કામ કરે, ક્ષોક્ષમની વિશુદ્ધિ છે. કેમ કે જીભ છે તો તેરમું છે, ત્યાં બીજ આકારના પ્રદેશો છે, એટલે વચ્ચે થોડા વધારે અને અંદર સાંકડા, જેમ બીજનો આકાર હોય છે વચ્ચે થોડા, એટલી વિશુદ્ધિ છે પ્રદેશો, ત્યાં સ્વાદ આવે છે.
બરાબર.
આગળ જીભમાં તાળવા બાજુ જાઓ, ગળા બાજુ, ત્યાં બધી સ્વાદ ન હોય, ત્યાં એને સ્વાદ આવતો એમ. નાકના જે પ્રદેશો છે ત્યાં જે વિશુદ્ધિ વિશુદ્ધિ છે ત્યાં જ એને ગંધ આવે, પછી અહીંયા ગંધ આવે, ચોક્કસ પ્રકારનો શોષણ છે. એમ મનના જ્યાં વિશુદ્ધિના પ્રદેશો છે, આત્માના મન છે ત્યાં, ત્યાં એને સાતાનું વેદન આવે છે. અસંખ્ય પ્રદેશથી આખા પિંડમાં જે એને વેદન આવવું જોઈએ એ પ્રકાર ત્યાં આવતો, આખા પિંડમાં કરંટ લાગે છે ત્યારે શું થાય, જુઓ પસાર થાય છે ને, એક આંગળી જો ડીગી હોય કરંટ વહેતો હોય વાયરમાં, આખા સળંગ ઝંઝણાટી આવે છે કે એમને આખા આખે આખા પ્રદેશમાં જ્ઞાન અને આનંદના વેદનનું અતિન્દ્રિય પ્રકારે અનુભવ થાય છે. એ આખી જાત જુદી છે, પ્રકાર આખો જુદો છે.
બરાબર.
બહુ મોટો ફરક છે, ઘણા મોટો અંતર છે, ગેપ મોટો છે. મન પૂરતી જ વાત છે. સ્વવિકલ્પ વડે જે ચૈતન્ય સ્વરૂપ નો નિશ્ચય કર્યો હતો, એટલે લક્ષ્યમાં જે હતું તેમાં જ વ્યાપ્ય વ્યાપક રૂપ થઈને આ સર્વ પ્રદેશો લઈ લીધા. અહીંયા વાત લીધી એમાં જ વ્યાપ્ય વ્યાપક રૂપ થઈને એવો પ્રવર્તે છે, એવો પ્રવર્તે છે કે જ્યાં ધ્યાતા ધ્યેય પણ દૂરથી જાય, આ મારા ધ્યાનનો વિષય અને આ ધ્યાનનો પર્યાય એવું બે ભેદ એમાં રહેતા નથી. ધ્યાન ધ્યાતા બધું એકાકાર થઈ જાય છે, જ્ઞાન જ્ઞાતા અગ્નિ બધું એકાકાર થઈ જાય છે. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ છે. એવી દશાનું નામ નિર્વિકલ્પ અનુભવ, એને નિર્વિકલ્પ અનુભવ શાસ્ત્રમાં કહેવા માગે છે. આચાર્ય કલ્પ જ્ઞાની કહેવાના એની જે રચના છે એ પણ બહુ વ્યવસ્થિત પદ્ધતિ સર છે, પદ્ધતિ ઉઠાવી છે. એ જેમ કોઈ શાસનના નાયક આચાર્યો જેવી પદ્ધતિ અને સામર્થ્ય હોય એ પ્રકારનું સામર્થ્ય અધ્યાત્મનો વિષય હાથમાં લે ત્યારે પણ એવો અને બીજો વિષય હાથમાં લે ત્યારે પણ એવો. ગુરુમલજીને તો 900-200 વર્ષ થયા છે. આગળ જતા મકાન બતાવે છે કે આ મકાન માં એ રહેતા હતા. ઘણું સામર્થ્ય પછી પણ નય ચક્રો નો આધાર લીધો છે. એ થોડો વિષય બીજો છે. પેલા અન્વેષણ એટલે શોધનો ઓળખાણનો વિષય છે. ત્યારે વિકલ્પ હોય છે અનેક પ્રકારના, પણ અનુભવના કાળમાં એ પછી ઓળખાણ થઈ ગયા પછી એ વિકલ્પની જરૂર નથી. એ વાત અસાધારણ, પણ એ એમાં ભૂલે છે. દ્રવલિંગી મુનિ છે એને તો બાહ્ય પ્રવૃત્તિમાં પણ ઘણો કષાયમંદ છે. અત્યારે એનો સહસ્ત્રાંશમો ભાગ, હજારમો ભાગ જોવા ન મળે એટલો તો એને પંચ મહાવર સમિતિ જીતી 28 મૂળ ગુણ પાડતા કષાયમંદ રહે છે. ઉત્સર્ગ પરિસર પડે આંખનો ખૂણો લાલ ન થાય. ચામડી ગુરુદેવ તો એ બધા કૃષ્ણ ચામડી ઉતરીને ખાર છાંટે આંખનો ખૂણો લાલ ન થાય. ઉદ્દેશિક આહાર ન લીએ, એક પ્રાણ જાય તો પણ ઉદ્દેશિક આહાર નો કણ ન લઈએ, છતાં એને દ્વેષ ન થાય કે મને અંતરાય પડ્યો, એવો એને અણગમો ઉત્પન્ન ન થવા દે. એટલો આધાર છે કે હું જૈન નો સાધુ છું, નિરતચાર આવી ક્રિયા પાડવી એ મારો ફરજ ને મારો ધર્મ છે. બધું પરાશ્રય પણ પરિણામમાં એટલું મનોબળ છે, ઘણું મનોબળ છે, ઘણી સાતા છે, પણ એને જે આત્માનું સુખ ને શાંતિ માને છે આગળ પડશે. એને પોતાને લક્ષ્મણ આત્મા આવવો જોઈએ. જેવો અતિન્દ્રિય સ્વભાવ છે એવો લક્ષ્મણ ન આવે તો એ લક્ષ્મણ આવ્યા પહેલા જેટલી કલ્પના થાય એ શું કામમાં આવે. એને સાતા એ કલ્પનાને નિમિત્તે ગમે તેટલી થઈ શકે છે, આખરમાં એ વિભાવ છે. તે વિભાવ છે. અહીંયા સ્વભાવ ને વિભાવની જાત ઓળખવી અને સ્વભાવની જાતમાંથી શુદ્ધાત્માનો નિશ્ચય કરવો એને શુદ્ધ જ્ઞાન ને મતિ જ્ઞાન ને મર્યાદામાં આવવાનું, સ્વસન્મુખ થવાનું, અનુભવ થવાનું કારણ છે.
બરાબર.
નહીં તો કોઈ રીતે થાય
નહીં.
એ
ભગવાન નો જય પંચ પાંચ શ્રી કાંતુ દેવ.